ओम शांति। गुड मॉर्निंग। 4 मार्च 2026 ना रोज ना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मूल्यना महावाक्य छे। मीठा बाळको, तमारो धंधो छे मनुष्यने सुजाग अर्थात जागृत करवा, रस्तो बतावो। जेटला तमे देही अभिमानी बनीने बापनो परिचय संभळावशो एटलू कल्याण थशे। मीठा बाळको, तमारो धंधो छे मनुष्यने सुजाग अर्थात जागृत करवा, रस्तो बतावो। जेटला तमे देही अभिमानी बनीने बापनो परिचय संभळावशो एटलू कल्याण थशे। प्रश्न छे, गरीब बाळको पोतानी कई विशेषताना आधार पर साहूकारोथी आगळ जाय छे? उत्तर छे, गरीबोमां दान पुण्यनी बहु ज श्रद्धा रहे छे। गरीब भक्ति पण लगनथी करे छे, साक्षात्कार पण गरीबोने थाय छे। साहूकारोने पोताना धननो नशो रहे छे, पाप वधारे थाय छे, एटले गरीब बाळको एमना करता आगळ चाल्या जाय छे। गीत छे ओम नमः शिवाय। ओम शांति। तुम मात पिता हम बालक तेरे, आ तो जरूर परमपिता परमात्मानी महिमा गवाई छे। आ तो स्पष्ट महिमा छे, कारण के ए रचयिता छे। लौकिक मां बाप बाळकोना रचयिता छे, पारलौकिक बाप ने पण रचयिता कहवाय छे। बंधु सहायक खूब महिमा गाय छे। लौकिक बापनी एटली महिमा नथी, परम पिता परमात्मानी महिमा ज अलग छे। बाळको पण महिमा करे छे, ज्ञानना सागर नॉलेजफुल छे, एमनामां बधुं ज्ञान छे। नॉलेज कोई शरीर निर्वाहनुं भणतर नथी, एमने ज्ञानना सागर नॉलेजफुल कहेवाय छे। तो जरूर एमनी पासे ज्ञान छे, परंतु कयुं ज्ञान? आ सृष्टि चक्र केवी रीते फरे छे एनुं ज्ञान छे, तो एज ज्ञान सागर पतित पावन छे। श्री कृष्ण ने क्यारे पतित पावन के ज्ञानना सागर नथी कहेवाता, एमनी महिमा बिल्कुल न्यारी छे। बन्ने छे भारतना निवासी, शिव बाबानी पण भारतमां महिमा छे। शिव जयंती पण अहीं मनावे छे, श्री कृष्णनी जयंती पण मनावे छे, गीतानी पण जयंती मनावे छे। त्रण जयंती मुख्य छे। हवे प्रश्न उठे छे के पहला जयंती कोनी थई हशे, शिवनी के कृष्णनी? मनुष्य तो बिल्कुल ज बापने भूलेला छे। श्री कृष्णनी जयंती खूब धूमधामथी प्रेमथी मनावे छे। शिव जयंतीनी एटली कोईने खबर नथी, नथी गायन। शिवे आवीने શું કર્યું? એમની બાયોગ્રાફી અર્થાત જીવન કથાની કોઈને ખબર નથી। શ્રી કૃષ્ણની તો ખૂબ વાતો લખી દીધી છે, ગોપીઓને ભગાવી આ કર્યું। શ્રી કૃષ્ણના ચરિત્રનું ખાસ એક મેગેઝિન પર નીકળેલું છે, શિવના ચરિત્ર વગેરે કાંઈ નથી। શ્રી કૃષ્ણની જયંતિ ક્યારેય પછી શિવ કૃષ્ણની જયંતિ ક્યારે થઈ, પછી ગીતાની જયંતિ ક્યારે થઈ? શ્રી કૃષ્ણ જ્યારે મોટા થયા ત્યારે તો જ્ઞાન સંભળાવે, શ્રી કૃષ્ણના બાળપણને તો દેખાડે છે, ટોકરીમાં નાખીને બેસાડીને પાર લઈ ગયા। યુવાનીનું દેખાડે છે, રથ પર ઊભા છે, ચક્ર ચલાવે છે, 16-17 વર્ષના હશે, બાકી ચિત્ર નાનપણના દેખ્યા છે, દેખાડ્યા છે। હવે ગીતા ક્યારે સંભળાવી? એ જ સમયે તો નહીં સંભળાવી હશે જ્યારે લખે છે ફલાણીને ભગાવી આ કર્યું। એ સમયે તો જ્ઞાન શોભે નહીં, જ્ઞાન તો જ્યારે અનુભવી થાય ત્યારે સંભળાવે। ગીતા પણ થોડા સમય પછી સંભળાવી હશે। હવે શિવે શું કર્યું? કાંઈ ખબર નથી, અજ્ઞાન નિંદ્રામાં સૂતેલા છે। બાપ કહે છે, મારી બાયોગ્રાફીની કોઈને ખબર નથી, મેં શું કર્યું? મને જ પતિત પાવન કહે છે, હું આવું છું તો સાથે ગીતા છે, હું સાધારણ વૃદ્ધ અનુભવી તનમાં આવું છું, શિવ જયંતિ તમે ભારતમાં જ મનાવો છો, શ્રી કૃષ્ણ જયંતિ, ગીતા જયંતિ, આ ત્રણ મુખ્ય છે, રામની જયંતિ તો પછી થાય છે, આ સમયે જે કાંઈ થાય છે તે પછી મનાવાય છે, સતયુગ ત્રેતામાં જયંતિ વગેરે હોતી નથી, સૂર્યવંશીથી ચંદ્રવંશી વારસો લે છે, પછી કોઈની મહિમા નથી, ફક્ત રાજાઓનો કોરોનેશન અર્થાત રાજ્યાભિષેક મનાવતા હશે, બર્થડે અર્થાત જન્મદિવસ તો આજકાલ બધા મનાવે છે, તો તે કોમન અર્થાત સાધારણ વાત થઈ, શ્રી કૃષ્ણએ જન્મ લીધો, મોટા થઈને રાજધાની ચલાવી, એમાં મહિમાની તો વાત જ નથી, સતયુગ ત્રેતામાં સુખનું રાજ્ય ચાલ્યું આવે છે, તે રાજ્ય ક્યારે અને કેવી રીતે સ્થાપન થયું આ બાળકોની બુદ્ધિમાં છે, બાપ કહે છે બાળકો હું કલ્પના સંગમ યુગ પર આવું છું, કળિયુગનો અંત છે પતિત દુનિયા, સતયુગ આદિ પાવન દુનિયા, હું બાપ પણ છું, આ બાળકોને વારસો પણ આપીશ, કલ્પ પહેલા પણ તમને વારસો આપ્યો હતો એટલે તમે મનાવતા આવ્યા છો, પરંતુ નામ ભૂલી જવાથી શ્રી કૃષ્ણનું નામ લખી દીધું છે, મોટામાં મોટા શિવ છે ને, પહેલા તો જ્યારે એમની જયંતિ થાય ત્યાર પછી સાકાર મનુષ્યની થાય, આત્માઓ તો બધા હકીકતમાં ઉપરથી ઉતરે છે, મારું પણ અવતરણ છે, શ્રી કૃષ્ણએ તો માતાના ગર્ભમાંથી જન્મ લીધો, પાલના લીધી, બધાએ પુનર્જન્મમાં આવવાનો જ છે, શિવ બાબા પુનર્જન્મ નથી લેતા, આવે તો છે ને, તો આ બધું બાપ સમજાવે છે, બ્રહ્મા વિષ્ણુ શંકરની ત્રિમૂર્તિ દેખાડે છે ને, બ્રહ્મા દ્વારા સ્થાપના, કારણ કે શિવને તો પોતાનું શરીર નથી, પોતે બેસીને બતાવે છે હું તમારા વૃદ્ધ તનમાં આવું છું, આ પોતાના જન્મોને નથી જાણતા, આમના અનેક જન્મોના અંતનો આ જન્મ છે, તો પહેલા સમજાવવું પડે, શિવ જયંતિ મોટી અર્થાત ઊંચી કે શ્રી કૃષ્ણ જયંતિ મોટી, જો શ્રી કૃષ્ણએ ગીતા સંભળાવી તો ગીતા જયંતિ તો શ્રી કૃષ્ણના અનેક વર્ષો પછી હોઈ શકે, જ્યારે શ્રી કૃષ્ણ મોટા હોય, આ બધી સમજવાની વાતો છે ને, પરંતુ હકીકતમાં શિવ જયંતિ પછી થઈ તરત ગીતા જયંતિ, આ પણ પોઈન્ટ્સ અર્થાત વાત બુદ્ધિમાં રાખવાના છે, પોઈન્ટ્સ તો અનેક છે, નોંધ કર્યા વગર યાદ રહી ન શકે, બાબા આટલા નજીક છે, એમનો રથ છે, તે પણ કહે છે બધા પોઈન્ટ સમય પર યાદ આવી જાય, મુશ્કેલ છે, બાબાએ સમજાવ્યું છે કે બધાને બે બાપના રહસ્ય સમજાવો, શિવ બાબાની જયંતિ મનાવે છે, જરૂર આવતા હશે, જેમ ક્રાઇસ્ટ બુદ્ધ વગેરે આવીને પોતાનો ધર્મ સ્થાપન કરે છે, તો તે પણ આત્મા આવીને પ્રવેશ કરીને ધર્મ સ્થાપન કરે છે, એ છે હેવનલી ગોડ ફાધર, સૃષ્ટિના રચયિતા, તો જરૂર નવી સૃષ્ટિ રચશે, જૂની થોડી રચશે, નવી સૃષ્ટિને સ્વર્ગ કહેવાય છે, હમણાં છે નર્ક, બાબા કહે છે હું કલ્પના સંગમ પર આવીને આપ બાળકોને રાજયોગનું જ્ઞાન આપું છું, આ છે ભારતનો પ્રાચીન યોગ, કોણે શીખવાડ્યો, શિવ બાબાનું નામ તો ગુમ કરી દીધું છે, એક તો કહે છે ગીતાના ભગવાન શ્રી કૃષ્ણ અને વિષ્ણુ વગેરેના નામ આપી દે છે, શિવ બાબાએ રાજયોગ શીખવાડ્યો હતો કોઈને ખબર નથી, શિવ જયંતિ નિરાકારની જયંતિ જ દેખાડે છે. એ કેવી રીતે આવ્યા, શું આવીને કર્યું, એ તો સર્વના સદગતિ દાતા, લિબરેટર અર્થાત મુક્તિ દાતા, ગાઈડ અર્થાત માર્ગદર્શક છે. હવે સર્વ આત્માઓને ગાઈડ જોઈએ. પરમાત્મા સર્વ આત્માઓને ગાઈડ જોઈએ પરમાત્મા. એ પણ આત્મા છે. જેમ મનુષ્યોના ગાઈડ પણ મનુષ્ય હોય છે, તેમ આત્માઓના ગાઈડ પણ આત્મા જોઈએ. એ તો સુપ્રીમ આત્મા જ કહેવાશે. મનુષ્ય તો બધા પુનર્જન્મ લઈ પતિત બને છે, પછી પાવન બનાવી પાછું કોણ લઈ જાય? બાપ કહે છે, હું જ આવીને પાવન બનવાની યુક્તિ બતાવું છું, તમે મને યાદ કરો. શ્રી કૃષ્ણ તો કહી ન શકે કે દેહના સંબંધ છોડો, એ તો 84 જન્મ લે છે, બધા સંબંધોમાં આવે છે. બાપને પોતાનું શરીર નથી. તમને આ રૂહાની યાત્રા બાપ શીખવાડે છે. આ છે રૂહાની બાપની રૂહાની બાળકો પ્રત્યે રૂહાની નોલેજ. આ છે રૂહાની બાપની રૂહાની બાળકો પ્રત્યે રૂહાની નોલેજ. શ્રી કૃષ્ણ કોઈના રૂહાની બાપ થોડી છે, બધાનો રૂહાની બાપ હું જ છું. હું જ ગાઈડ બની શકું છું, લિબરેટર, ગાઈડ, બ્લિસફુલ, પીસફુલ, એવર પ્યોર, બધું મારા માટે કહે છે. હમણાં આપ આત્માઓને નોલેજ આપી રહ્યો છો. બાપ કહે છે, હું આ શરીર દ્વારા તમને આપી રહ્યો છું. તમે પણ શરીર દ્વારા નોલેજ લઈ રહ્યા છો. એ છે ગોડ ફાધર. એમનું રૂપ પણ બતાવ્યું છે. જેમ આત્મા બિંદુ છે, તેમ પરમાત્મા પણ બિંદુ છે. આ કુદરત છે ને, હકીકતમાં મોટી કુદરત તો આ છે. આટલા નાના સ્ટાર અર્થાત તારામાં 84 જન્મોનો પાઠ છે. આ છે કુદરત. બાપનો પણ ડ્રામામાં પાઠ છે. ભક્તિ માર્ગમાં પણ તમારી સેવા કરે છે. તમારા આત્માઓના 84 જન્મોનો પાઠ અવિનાશી છે. આને કહેવાય છે કુદરત. આનું વર્ણન કેવી રીતે કરે? આટલો નાનો આત્મા છે. આ વાતો સાંભળીને વંડર અર્થાત આશ્ચર્ય ખાય છે. આત્મા છે પણ સ્ટાર જેવો, 84 જન્મ એક્યુરેટ ભોગવે છે. સુખ પણ તે એક્યુરેટ ભોગવશે. આ છે કુદરત. બાપ પણ છે આત્મા, પરમ આત્મા. એમનામાં બધી નોલેજ ભરેલી છે જે બાળકોને સમજાવે છે. આ છે નવી વાતો. નવા મનુષ્ય સાંભળીને કહેશે, આમનું જ્ઞાન તો કોઈ શાસ્ત્ર વગેરેમાં પણ નથી. છતાં પણ જેમણે કલ્પ પહેલા સાંભળ્યું તે વારસો લીધો છે, એમની જ વૃદ્ધિ થતી રહે છે. તો રાજાઈ ઘરમાં જન્મ લે છે. ગરીબ પણ પોતાની હિંમત અનુસાર જે કંઈ દાન કરતા હશે તો તે પણ રાજા બને છે. જે પૂરા ભગત હોય છે તે દાન પુણ્ય પણ કરે છે. સાહુકારોથી પાપ વધારે થતા હશે. ગરીબોમાં શ્રદ્ધા ખૂબ રહે છે. તે ખૂબ પ્રેમથી થોડું પણ દાન કરે છે તો ખૂબ મળે છે. ભક્તિ, ગરીબ ભક્તિ પણ ખૂબ કરે છે. દર્શન આપો નહીં તો અમે ગળું કાપી નાખીએ છીએ. સાહુકારો એવું નહીં કરશે. સાક્ષાત્કાર પણ ગરીબોને થાય છે. તે જ દાન પુણ્ય કરે છે. રાજાઓ પણ તે બને છે. પૈસાવાળાને અહંકાર રહે છે. અહીં પણ ગરીબોને 21 જન્મોનું સુખ મળે છે તો ગરીબ વધારે છે. સાહુકાર અંતમાં આવશે તો ભારત જે આટલું ઊંચું હતું તે પછી આટલું ગરીબ કેવી રીતે થયું? તમે સમજો છો? અર્થક્વેક અર્થાત ધરતીકંપ વગેરે આ બધા મહેલ વગેરે ચાલ્યા જશે તો ગરીબ થઈ જશે, રાવણ રાજ્ય હોવાથી હાહાકાર થઈ જાય છે, તો પછી એવી વસ્તુ રહી ન શકે। દરેક વસ્તુની આયુ તો હોય છે ને, ત્યાં જેમ મનુષ્યનું આયુષ્ય લાંબુ હોય છે તેમ મકાનની પણ આયુ મોટી હોય છે। સોનાના માર્બલના મોટા મોટા મકાન બનતા જશે, સોનાના તો વધારે જ મજબૂત હશે। નાટકમાં પણ દેખાડે છે ને, લડાઈ થાય છે, મકાન તૂટી ફૂટી જાય છે, પછી બની જાય છે। એમની બનાવટ એવી હોય છે, આ જે સ્વર્ગમાં સ્વર્ગના મહેલ વગેરે બનાવશે એવું તો નહીં દેખાડશે મિસ્ત્રી લોકો કેવી રીતે મકાન બનાવે છે। હા, સમજે છે, એ જ મકાન હશે, આગળ ચાલી તમને સાક્ષાત્કાર થશે, એવું વિવેક બુદ્ધિ કહે છે। આ વાતો સાથે બાળકોને મતલબ નથી, બાળકોએ તો ભણતર ભણવાનું છે, સ્વર્ગના માલિક બનવાનું છે। સ્વર્ગ અને નર્ક અનેક વખત પસાર થયા છે, હમણાં બંને પસાર થાય છે। હમણાં છે સંગમ, સતયુગમાં આ નોલેજ નહીં હશે। આ સમયે આપ બાળકોને પૂરી નોલેજ છે। લક્ષ્મી નારાયણને આ રાજ્ય કોણે આપ્યું હતું હમણાં આપ બાળકોને ખબર છે। અમણે આ વર્ષો ક્યાંથી મેળવ્યો, અહીંયા ભણતર ભણીને સ્વર્ગના માલિક બને છે, પછી ત્યાં જઈને મહેલ વગેરે બનાવે છે, સર્જન પણ મોટી મોટી હોસ્પિટલ બનાવે છે ને। તો બાપ આપ બાળકોને દિવસે દિવસે સારા સારા પોઈન્ટ સંભળાવી રહ્યા છે। તમારો ધંધો જ છે મનુષ્યને સુજાગ કરવા, રસ્તો બતાવવો। જેમ બાપ કેટલા પ્રેમથી બેસીને સમજાવે છે, દેહ અભિમાનની જરૂર નથી। બાપને ક્યારેય દેહ અભિમાન ન હોઈ શકે, તમને મહેનત બધી દેહી અભિમાની બનાવવામાં લાગે છે, તમને મહેનત બધી દેહી અભિમાની બનવામાં લાગે છે। જે દેહી અભિમાની બનીને બાપનો પરિચય આપે છે એટલે અનેકનું કલ્યાણ કરે છે। પહેલા દેહ અભિમાન આવવાથી પછી બીજા વિકાર આવે છે, લડવું, ઝઘડવું, નવાબીથી ચાલવું, દેહ અભિમાન છે। ભલે પોતાનો રાજયોગ છે તો પણ ખૂબ સાધારણ રહેવાનું છે। થોડી વસ્તુમાં અહંકાર આવી જાય છે, ઘડિયાળ ફેશનેબલ અર્થાત ફેન્સી જોઈ તો મન થશે આ પહેરું, વિચાર ચાલતા રહેશે, આને પણ દેહ અભિમાન કહેવાય છે। સારી વસ્તુ, સારી ઊંચ વસ્તુ હશે તો સંભાળવી પડશે, ખોવાઈ જશે તો વિચાર ચાલશે। અંત સમયે કંઈ પણ યાદ આવ્યું તો પદ ભ્રષ્ટ થઈ જશે। આ દેહ અભિમાનની આદતો છે, પછી સર્વિસના બદલે ડિસસર્વિસ પણ જરૂર કરશે। રાવણે તમને દેહ અભિમાની બનાવ્યા છે, જુઓ છો બાબા કેટલા સાધારણ ચાલે છે। દરેકની સર્વિસ જોવાય છે, મહારથી બાળકોએ પોતાનો શો કરવાનો છે, મહારથીઓને જ લખાય છે તમે ફલાણી જગ્યાએ જઈને ભાષણ કરો। એક બેને બોલાવે છે, પરંતુ બાળકોમાં દેહ અભિમાન ખૂબ રહે છે। ભાષણમાં ભલે સારા છે, પરંતુ પરસ્પર રૂહાની સ્નેહ નથી, દેહ અભિમાન લૂન પાણી બનાવી દે છે। કોઈ વાતમાં ઝટ બગડી જવું આ પણ થવું ન જોઈએ, એટલે બાબા કહે છે કોઈને પણ પૂછવું છે તો બાબાને આવીને પૂછે। કોઈ કહે બાબા તમને કેટલા બાળકો છે, કહીશ બાળકો તો અસંખ્ય છે, પરંતુ કોઈ કપૂત કોઈ સપૂત સારા સારા છે। આવા બાપના તો ફરમાન બરદાર વફાદાર બનવું જોઈએ ને। અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ। રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે। રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે બાબા નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે, પહેલી પોઈન્ટ, દેહ અભિમાનમાં આવીને કોઈ પણ પ્રકારની ફેશન નથી કરવાની, વધારે શોખ નથી રાખવાના, બહુ જ સાધારણ થઈને ચાલવાનું છે. બીજી પોઈન્ટ છે, પરસ્પર ખૂબ ખૂબ રૂહાની સ્નેહથી ચાલવાનું છે, ક્યારેય પણ લૂણ પાણી નથી બનવાનું. બાબાના સપૂત બાળક બનવાનું છે, અહંકારમાં ક્યારેય નથી આવવાનું. વરદાન છે, પોતાના ભાગ્ય અને ભાગ્ય વિધાતાના ગુણ ગાવાવાળા સદા પ્રસન્ન ચિત્ત ભવ. પોતાના ભાગ્ય અને ભાગ્ય વિધાતાના ગુણ ગાવાવાળા સદા પ્રસન્ન ચિત્ત ભવ. બધા બ્રાહ્મણ બાળકોને જન્મથી જ તાજ તખ્ત તિલક જન્મસિદ્ધ અધિકારના રૂપમાં પ્રાપ્ત થાય છે, તો આ ભાગ્યના ચમકતા સિતારાને જોતા પોતાના ભાગ્ય અને ભાગ્ય વિધાતાના ગુણ ગાતા રહો તો ગુણ સંપન્ન બની જશો. પોતાની કમજોરીના ગુણ ન ગાઓ, ભાગ્યના ગુણ ગાતા રહો, પ્રશ્નોથી પાર રહો, ત્યારે પ્રસન્ન ચિત્ત રહેવાનું વરદાન પ્રાપ્ત થશે. પછી બીજાઓને પણ સહજ જ પ્રસન્ન કરી શકશો. સ્લોગન છે, એક નામી અને ઇકોનોમીથી ચાલવું જ બ્રાહ્મણ જીવનમાં સફળતાનો આધાર છે. એક નામી અને ઇકોનોમીથી ચાલવું જ બ્રાહ્મણ જીવનમાં સફળતાનો આધાર છે. અચ્છા, ઓમ શાંતિ. અભ્યક્ત ઇશારા, નિશ્ચયના ફાઉન્ડેશનને મજબૂત કરી સદા નિર્ભય અને નિશ્ચિંત રહો. આજની પોઈન્ટ છે, નિશ્ચય સદા જ નિશ્ચિંત બનાવે છે, અને જે નિશ્ચિંત સ્થિતિમાં રહીને કોઈ પણ કાર્ય કરે છે તે એમાં સફળ જરૂર થાય છે, કારણ કે નિશ્ચિંત સ્થિતિમાં બુદ્ધિ યથાર્થ જજમેન્ટ કરે છે, યથાર્થ નિર્ણયનો આધાર છે નિશ્ચય બુદ્ધિ નિશ્ચિંત સ્થિતિ. એમાં વિચારવાની પણ આવશ્યકતા નથી. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. ઓમ શાંતિ.